श्रीगुरुवे गौरचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्याम मलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम् नमामि रामम् रघुवंशनाथम् करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि हरे कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे
स्वागत छे आप सर्व भक्तों नो प्रति सप्ताह जे कथाओनु श्रवण आपने करी रह्या छे कथाना अंतिम प्रवचनों चाली रह्या छे कारण के रामानुजाचार्य ना जन्म थी लई अने आजना प्रवचन मा रामानुजाचार्य नी उमर 100 वर्ष नी थई चुकी छे અને ઈ 100 વર્ષ દરમિયાન શ્રીરંગમમાં જેટલી પણ લીલાઓ બની જેટલી પણ ઘટનાઓ બની એમાંથી જે મુખ્ય મુખ્ય ઘટનાઓ છે એ ઘટનાઓને આચાર્યોના માધ્યમથી સમજવાનો આપણે અહીંયા પ્રયાસ કરી રહ્યા છીએ. ગત સત્રમાં સાંભળ્યું રામાનુજાચાર્ય સંપત કુમાર જેનું તમિલ ભાષામાં નામ છે સેલ્વ પિલ્લઈ એને લેવા માટે ભગવાનના આદેશથી દિલ્હીની અંદર ગયા. દિલ્હીની અંદર ગયા એ પહેલા યાદવગીરી પર્વત ઉપર બહુ સુંદર ભગવાન યાદવાદ્રીપતિના મંદિરની સ્થાપના કરી ત્યાં એક મોટું નગર વસાવ્યું. આ સંપતકુમારને લેવા દિલ્હી ગયા. દિલ્હીમાં એમને ભગવાનની પ્રાપ્તિ થઈ નહીં. અને એ જ સંપતકુમારનું એક નામ હતું રામપ્રિય. રામપ્રિય નામ એટલે થયું કારણ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામ આ વિગ્રહની સેવા કરતા હતા અને કાળક્રમે એ વિગ્રહ પોતાના પુત્ર કુશને આપ્યો અને કુશની મથુરાની પરંપરાથી એ વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકામાં દહેજમાં મળ્યો અને એ દ્વારકામાંથી યેન કેન પ્રકારેણ એ વિગ્રહ દિલ્હીની અંદર વયો ગયો. દિલ્હીમાં ગયા તો એ વિગ્રહને બાદશાહની જે પુત્રી હતી બહુ પ્રેમ કરતી હતી. એ જ વિગ્રહને એ રામપ્રિયને પોતાના પતિ માનતી હતી. તો જ્યારે રામાનુજાચાર્ય અને એ કન્યા વચ્ચે શરત લગાવવામાં આવી કે જે આ વિગ્રહને બોલાવે અને વિગ્રહ જેની પાસે જાય એની પાસે આ રામપ્રિય રહેશે. રામાનુજાચાર્યએ રામપ્રિયને બોલાવ્યા. રામપ્રિય આવ્યા નહીં. અને જ્યારે ઓલી રાજાની પુત્રીએ બોલાવ્યા તો નાની નાની ડગલીઓ ભરતા ભરતા ભગવાન એના ખોળામાં જઈને બેસી ગયા. રામાનુજાચાર્ય ક્રોધિત થાય અને એમણે જ્યારે વૈષ્ણવ ધર્મ છોડવાની વાત કરી ભગવાનને ત્યારે ભગવાન એ રાજાની પુત્રીની ગોદીમાંથી ઉતરી અને રામાનુજાચાર્યના ખોળામાં કૂદકો મારીને ચડી ગયા. અને પછી રામાનુજાચાર્ય જ્યારે એને લઈને આવ્યા પણ રાજાની પુત્રી એના વિરહમાં રહી ન શકી. તો એ રાજાની પુત્રી તે એમની પાછળ પાછળ આવી ભગવાનમાં અતૂટ પ્રેમ શ્રદ્ધાના કારણે જેવી રીતે મીરાબાઈ પાનબાઈ જેવા ભક્તો દ્વારકાધીશની અંદર સશરીર સમાઈ ગયા એની જેમ એ પુત્રીનું નામ હતું બીબી લચ્છીમાં. એ તે ભગવાનના એ વિગ્રહ સંપતકુમારની અંદર પોતાના સશરીર હજારો લોકોના જોતા એ વિગ્રહની અંદર વિલીન થઈ ગયા. એટલે આજે દક્ષિણ ભારતના અનેક મંદિરોની અંદર ભગવાનની બાજુમાં એની પ્રતિમા મૂકવામાં આવે છે. અનેક મંદિરોમાં એનું નામ લખાયેલું છે. હાલાકી યવન કન્યા હતી છતાં ભગવાનની અંદર અતૂટ પ્રેમ હોવાના કારણે ભગવાન એને પોતાના ધામમાં લઈ ગયા. એ જ રાજાની પુત્રીને પ્રેમ કરવા વાળો એક સેવક એ તે પાછળ પાછળ શ્રીરંગમ સુધી આવ્યો હતો. પણ આપણને બધાને ખબર છે કે યવન લોકોને હિન્દુ મંદિરોની અંદર પ્રવેશ આપવામાં નથી આવતો. પણ રંગનાથજી એની ઉપર પ્રસન્ન થયા. રંગનાથજીએ કીધું કે તારી ઉપર હું અહીંયા સંપૂર્ણ કૃપા નહીં કરી શકું, એટલે તું જગન્નાથપુરી વયો જા. જગન્નાથપુરીની અંદર જઈ એણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી અને એ તે ભગવાનના ધામમાં વયા ગયા. તો ગયા પ્રવચનમાં ચાર સ્વપ્ન આવ્યા રામાનુજાચાર્યને અને ચારેય સ્વપ્નોના માધ્યમથી એણે આ સંપતકુમારની પ્રાપ્તિ કરી. અને સંપતકુમારની પ્રાપ્તિ જ્યારે થઈ ગઈ ત્યારે બે ભક્તો મળ્યા, જે બંને ભક્તો એક આ રાજાની પુત્રી અને એક એનો પ્રેમી. તો બે મુસલમાન ભક્તો ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત કરી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનને પ્રેમ કરે એ પ્રેમના કારણે કોઈ પણ જાતિમાં જન્મેલો વ્યક્તિ હોય, કોઈ પણ કુળમાં એનો જન્મ થયો હોય, પણ ભક્તિ એક એવી વસ્તુ છે જેના કારણે બધા નિયમ અને ધર્મને છોડી અને વ્યક્તિ ભગવાનનું શરણ લઈ શકે, ચાહે હિન્દુ હોય મુસલમાન હોય કે કોઈ પણ કુળમાં એનો જન્મ થયો હોય. અનેક એવા ભક્તો છે જેની સમાધિ આજે બ્રજ વૃંદાવનમાં છે. ગોકુળમાં તમે જાઓ, ગહેવર વનમાં જાઓ તો અનેક એવા મુસલમાન ભક્તો રસ ખાન અનેક પદો એવા લખ્યા છે એણે, જેમ સુરદાસજી લખે છે એમ રસ ખાન નહીં તે અનેક પદોમાં પોતાના હૃદયનો જે ભાવ છે કૃષ્ણ પ્રતિ એ પોતાની કવિતાઓમાં પ્રગટ કર્યો છે. અને ગોકુળની અંદર એમની સમાધિ છે. બહુ મોટા ભક્ત થયા રસખાનજી. હરિદાસજી જ્યાં જ ગૌડીય પરંપરામાં ચૈતન્ય મહાપ્રભુના ગુરુ ભાઈ છે હરિદાસ ઠાકુર. તો ભક્તિ કરવા માટે ક્યારેય કોઈ જાતિ કે કોઈ ધર્મ એના માટે બાધિત નથી, કારણ કે ભક્તિ જે છે એ જીવનો સ્વાભાવિક કર્મ છે. પ્રત્યેક જીવ ચાહે કોઈ પણ કુળમાં પ્રગટ થાય, પણ ભક્તિ જે છે એ પ્રત્યેક વ્યક્તિ કરી શકે. જેમ માતાના ગર્ભથી પ્રગટ થઈ અને વ્યક્તિને શ્વાસ લેવો એ એક સ્વાભાવિક કર્મ છે, એમ ભગવાનનું ભજન કરી ભગવાનના ધામને પ્રાપ્ત કરવું એ પ્રત્યેક જીવોનું સ્વાભાવિક કર્મ છે, એને કરવું જોઈએ. અને જેમ વ્યક્તિ શ્વાસ લીધા વગર મરી જાય, એમ આ સંસારની અંદર આવીને વ્યક્તિ જો ભજન ન કરે, ભક્તિ ન કરે, તો માયા અને કળિયુગ દ્વારા એને હંમેશા મારવામાં આવે છે. પ્રતિ ક્ષણ પોતાના આયુષ્યમાંથી ધીમે 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 એ આયુષ્ય ઓછું થતું જાય અને એક દિવસ મૃત્યુ, અને મૃત્યુ પછી જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, પાછો બીજો જન્મ, અને ફરીથી કાળ અને માયા દ્વારા ધીમે 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 એની ઉપર પ્રહાર કરતા કરતા આ ભૌતિક જગતમાં અનેક દુઃખોની વચ્ચે એના આયુષ્યને હરવામાં આવે છે. પ્રતિ ક્ષણ મનુષ્ય આ સંસારથી એટલો દુઃખી રહે છે, છતાં એ દુઃખમાંય તે એ પોતાના આયુષ્યને નષ્ટ કરી રહ્યો છે. અને એવી રીતે દુઃખમાં બંધાઈ ગયા છે લોકો કે એ દુઃખના કારણે પોતાનું જે આયુષ્ય નષ્ટ થઈ રહ્યું છે એનું ભાન નથી રહેતું, કે પ્રતિ ક્ષણ મારા શરીરને આ સૂર્યદેવ જે છે, ભગવાન કાળ જે છે, એ કાપી રહ્યા છે. દુઃખ ભક્તોના જીવનમાં આવે છે. અત્યાર સુધી જે પ્રસંગો જોયા કે રામાનુજાચાર્યની આટલી બધી ભક્તિ છતાં પ્રિય ધામ શ્રીરંગમને છોડી અને એને યાદવગીરી ઉપર વાસ કરવો પડ્યો. કેટલો? 12 વર્ષ. યાદવગીરી ઉપર રામાનુજાચાર્યને 12 વર્ષ વ્યતીત થઈ ગયા અને 12 વર્ષ એને શ્રીરંગમમાંથી બહાર રહેવું પડ્યું. તો એક પ્રશ્ન થાય કે ભક્તો જે આ દુઃખને સહન કરી રહ્યા છે એનું ફળ શું છે? તો ભક્તો જ્યારે જ્યારે દુઃખને સહન કરે, એ દુઃખનું ફળ છે ભગવાનની કૃપાની પ્રાપ્તિ એને થઈ જાય છે, ભગવાનના કૃપા પાત્ર બને છે. સાચો ભક્ત જે હોય ને, એ જીવનમાં હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોની કૃપાની યાચના રાખે. તમારા મનમાં કદાચ પ્રશ્ન થતો હશે કે પ્રભુજી, તમે આટલા બધા પ્રવચનથી કૃપા 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 કહો છો, આ કૃપા છે શું? આ કૃપા કઈ વસ્તુ છે? એકવાર મહારાષ્ટ્રના એક બહુ મોટા સંત નામદેવ, અને એ નામદેવે ભગવાનને જઈને કીધું કે મહારાષ્ટ્રની અંદર તમારા એક બહુ ગરીબ ભક્ત રહે છે, અને તમે તો લક્ષ્મીના પતિ છો, હજારો લક્ષ્મી તમારી સેવા કરે છે, એક કામ કરો, એ ભક્તને તમે થોડું ધન આપો, જેના કારણે એને રોજ રોજ જંગલમાં જવું ન પડે, લાકડા ન કાપવા પડે. ભગવાને કીધું, ઠીક છે, તમે મારી સાથે ચાલો. નામદેવજીને સાથે લઈ ભગવાનની ભક્તના ઘરે આવ્યા. પતિ પત્ની હતા ભક્તો, એનું નામ હતું રાંકા અને બાંકા. કથા તો બહુ મોટી છે ભક્તો, પણ ઇન શોર્ટ કૃપા શું કહેવાય એના વિષયમાં હું તમને આ પ્રસંગ કહી રહ્યો છું. ભગવાને આવીને રાંકા બાંકાને કીધું કે જો તમે મારી પાસે જે વરદાન ચાહતા હોય એ વરદાન માંગી લો. અને સાથે નામદેવજી હતા, નામદેવજીને પ્રણામ કરી, અને રાંકા જે પતિ હતા એનું નામ રાંકા હતું અને પત્ની હતી એનું નામ બાંકા હતું. રાંકાને જ્યારે ભગવાને કીધું કે તમે મારી પાસે વરદાન માંગી લો, ત્યારે એ રાંકાએ સૌથી પહેલો પ્રશ્ન ભગવાનને કર્યો કે પ્રભુ, જો હું તમારી પાસે વરદાન માંગું તો તમારી જે કૃપા મારી ઉપર છે એ કૃપા રહેશે કે વહી જશે? ભગવાને કીધું, વરદાન માંગવું એ તો એક વાણિયાના વેપાર જેવું છે કે તમે પહેલા ભક્તિ કરો પછી હું પ્રસન્ન થાવ, અને પ્રસન્ન થઈ ગયા પછી હું તમને વરદાન આપું. જ્યારે કોઈ ભક્ત મારી પાસે વરદાન માગે ત્યારે એને મળી જાય છે બધું, પણ મારી જે કૃપા છે એ કૃપા એ ભક્ત ઉપર નથી રહેતી. આપણને જે જો કદાચ ભગવાન મળી જાય અને કહે કે શું વરદાન જોતું છે તો લિસ્ટ નો કાઢતા લાગુ હે ને કે પ્રભુ તમારું ભજન કરવામાં આટલા આટલા દુઃખ આવ્યા છે હે ને. મંદિરે જવામાં ગાડી નહોતી, ગાડી હતી તો પેટ્રોલનો ભાવ બહુ હતો. લિસ્ટ નથી આપવાનું ભગવાનને, કૃપા યાચના. રાંકાએ કીધું જો કૃપા વહી જતી હોય તો કૃપાના ભોગે મારે કોઈ વરદાન નથી જોતું. અને ભગવાને જોયું નામદેવની સામે, બોલો નામા હવે શું કહ્યો છે. આ છે મારા શુદ્ધ ભક્તોનું કારણ. ભક્ત હંમેશા ભગવાનની કૃપા ચાહે છે, નહીં કે ભૌતિક લાભ. વરદાન માંગ્યા પછી જે સંપત્તિ ધન પ્રાપ્ત થાય એનાથી તો રાંકા સમજાવે છે નામદેવને કે ભલે તમારી ઈચ્છા છે કે તમે મને ધન આપવા ચાહો છો હે ને, પણ જે ધનને છોડી જે માયાને છોડી ને વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે, શું ભગવાન વરદાનના રૂપમાં એ જ માયા આપવા આપે છે? એટલે તમે જુઓ ભાગવતની અંદર જેટલા જેટલા ભક્તો પાસે આવ્યા ભગવાન, કોઈ વરદાન માંગવાનું કીધું તો બધા ભક્તો કહે છે પ્રભુ હું તમારી કૃપા દ્રષ્ટિ ચાહું છું, કૃપા આપો. શા માટે? આપણને થાય ભાગવત વાંચતો શું વારી ઘડિયા ધ્રુવ મહારાજ પ્રહલાદ મહારાજ બધા કૃપા 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 કરે છે. ભક્તો કૃપા એક એવી વસ્તુ છે જેના બળથી ભક્ત આખા સંસારને નહીં અનંત કોટી બ્રહ્માંડને એક બાજુ રાખી અને ભગવાનના ધામમાં વયો જાય. કારણ કે કૃપા જો હોય ને તો બધું થાય. અને એ જ કૃપાને જો સરળ ભાષામાં સમજવું હોય ને તો જુઓ ગુજરાતમાં ભક્ત નરસિંહ મહેતા 52 વખત ભગવાન એની પાસે આવ્યા, આ કથા આપણે બધા જાણીએ છીએ. પણ એ 52 વખત નરસિંહ મહેતાના બોલાવાથી નથી આવ્યા, એની ઉપર કૃપા કરવા માટે ભગવાન સ્વયં પ્રગટ થયા છે. કારણ કે નરસિંહ મહેતાની કોઈ યાચના જ નહોતી. કારણ ભક્ત પૂર્ણ શુદ્ધ ત્યારે બને છે જ્યારે એનામાં કોઈ કામનાઓ ન હોય, કોઈ કામના ન હોય. ધન તો બહુ તુચ્છ વસ્તુ છે એના માટે. એટલે બાહ્ય દ્રષ્ટિથી આપણને દેખાતું હોય કે અરે રે ભક્તોના જીવનમાં આટલું બધું દુઃખ, પણ ભક્તોને દુઃખ નથી હોતું કારણ કે ભગવાનની કૃપાના કારણે એ દુઃખ બધું ભગવાન લઈ લે છે. બે પ્રવચન પહેલા આપણે હરિદાસ ઠાકોરની કથામાં સાંભળ્યું હતું. હરિદાસ ઠાકોરના બધા દુઃખ ચૈતન્ય મહાપ્રભુએ લઈ લીધા. શું કામ? કૃપા. ભક્તિ તો અનેક ભક્તો કરતા હતા, પણ શા માટે એ હરિદાસજીને બચાવવા ગયા? કૃપા છે ભગવાનની. એટલે ભક્તો સંસારમાં જેની પાસે ભગવાનની કૃપા આવી જાય ને એને આ સંસારમાં કોઈ નથી હરાવી શકતું, નથી કોઈ એના માર્ગમાં બાધા લાવી શકતું. હા, સંસારના લોકો એમ માનતા હોય કે મેં આને તકલીફ આપી, મેં આને ડિસ્ટર્બ કર્યા છે, મેં આ કર્યું છે, કોઈ બાધા નથી આવતી ક્યારેય ભક્તોના જીવનમાં. એમ રામાનુજાચાર્ય બધાને ભગવાનની કૃપા માની યાદવગીરી ઉપર નિવાસ કરે, અને એ જ યાદવગીરી જે ચારેય યુગમાં વિદ્યમાન રહે છે. ચારેય યુગમાં એના અલગ અલગ નામ હોય છે. સતયુગની અંદર એનું નામ નારાયણાદ્રી થાય છે, ત્રેતા યુગમાં એનું નામ વેદાદ્રી થાય છે, દ્વાપર યુગની અંદર એનું નામ યાદવગીરી રહે છે, અને કળિયુગમાં એને યતિશૈલ કહેવામાં આવે છે. શૈલ માને પર્વત અને યતિ એટલે જ્યાં સંન્યાસીઓ નિવાસ કરે છે. તો આ ચાર નામથી આ સ્થાન પ્રખ્યાત છે. 12 વર્ષ સુધી રામાનુજાચાર્ય યાદવગીરી ઉપર રહ્યા. આ સમય પસાર કરતા કરતા એક દિવસ રામાનુજાચાર્યના મનમાં વિચાર થયો, શ્રીરંગમથી અમે બંને છૂટા પડ્યા હતા, કુરેશ જે છે એ કુલતાંગને મળવા માટે ગયા અને હું અહીંયા પશ્ચિમની દિશામાં ભાગી આવ્યો હતો. 12 વર્ષનો સમય વીતી ગયો છે, કુરેશના કોઈ સમાચાર નથી. કોઈ વ્યક્તિ આવીને કહેતું નથી કુરેશ ક્યાં છે, એનું શું થયું છે, કોઈ સમાચાર નહીં. અને 12 વર્ષ પછી એક દિવસ શ્રીરંગમથી એક વૈષ્ણવ આ યાદવગીરી ઉપર આવ્યા. યાદવગીરી ઉપર આવી એને રામાનુજાચાર્યને કીધું જે ઘટનાઓ શ્રીરંગમમાં બની હતી બધું એને સંભળાવ્યું કે તમે જ્યારે શ્રીરંગમને છોડીને નીકળી ગયા ત્યારે કુરેશ અને મહાપૂર્ણને કુલુતાંગના દરબારમાં લઈ જવામાં આવ્યા અને એ દરબારમાં શિવ શૈવ અને વૈષ્ણવ ઉપર બહુ મોટી ચર્ચા થઈ ગઈ. શૈવ લોકો કહેતા હતા શિવજી મહાન છે, વૈષ્ણવો કહેતા હતા વિષ્ણુ મહાન છે. અને એ ચર્ચામાં જ્યારે કુરેશે કીધું કે દ્રોણ શિવજી કરતા ભારી છે, હેને બહુ મોટો, જ્યારે શિવ પંડિત અને વૈષ્ણવ વચ્ચે વિવાદ થયો એમાં શૈવ પંડિતો હતા એ હારી ગયા બધા, અને આ અપમાન જ્યારે એ રાજા કુલુતાંગે સહન ન કરી શક્યો ત્યારે એણે સિદ્ધાંત આપી દીધો કે શિવાત પરતરમ ન અસ્તિ, શિવજી છે એનાથી પરતરમ પરમ સત્ય બીજું કોઈ નથી. કુરેશને કીધું શું નથી જાણતા તમે? કુરેશે કીધું તમારી વાત સત્ય છે. તો કુરેશને કીધું કે તમે આ દસ્તાવેજ ઉપર સાઈન કરો કે શિવાત પરતરમ ન અસ્તિ, શિવજીથી વધારે પરમ સત્ય કોઈ નથી, આ સિદ્ધાંત સાચો છે, સાઈન કરો. અને જ્યારે સાઈન કરવા માટે એ પત્ર કુરેશના હાથમાં આપવામાં આવ્યો, એ પત્રમાં કુરેશે લખ્યું દ્રોણમ અસ્તિ તતઃ પરમ. દ્રોણ જે છે અસ્તિ એટલે કે છે, તતઃ એની કરતા પરમ મહાન. શિવ કરતા તો દ્રોણય મહાન છે, હે ને. શિવનો અર્થ અગિયાર થાય, અગિયાર રુદ્ર છે. તો એ સમયે શિવ અને દ્રોણ વજનના માપ હતા, આપણે સાંભળ્યું આગળ. તો શિવનું જે માપ છે એ હતું 11 શેર અને દ્રોણનું જે માપ હતું એ 16 શેર હતું. તો કુરેશે આ તર્ક આપ્યો કુલુતાંગને, હે ને, કે તમે કહો છો શિવાત પરતરમ ન અસ્તિ, પણ કુરેશ શું કહે છે કે દ્રોણ અસ્તિ તતઃ પરમ. દ્રોણ જે છે એ શિવ કરતા મહાન છે. અને આ તર્ક જયારે આપ્યો એક વૈષ્ણવ, આ કથા રામાનુજાચાર્યને સંભળાવી રહ્યા છે શું બન્યું તું ત્યાં, તો કહે છે મહાપૂર્ણ અને કુરેશની આંખો કાઢી લેવામાં આવી. ઘણા લોકો કહે છે કે આ બંને વૈષ્ણવોએ હાથે જ પોતાની આંખ કાઢીને કુલુતાંગને આપી દીધી હતી, જે હોય. પણ કહેવાનું તાત્પર્ય છે કે જીવતા કોઈની આંખ કાઢી લેવી, અને આંખો કાઢી અને આ બંનેને જ્યારે સૈનિકો દ્વારા ત્યાં છોડી મૂકવામાં આવ્યા ત્યારે એક આચાર્ય લખે છે કે એ મહાપૂર્ણની જે પુત્રી હતી અતુલાઈ, હે ને, એની કથા આગળ સાંભળી છે, યાદ છે અતુલાઈની કથા, યાદ છે ને. રામાનુજાચાર્ય પોતાના એક શિષ્યને એમને ત્યાં કામ કરવા મોકલ્યા હતા. કોને મોકલ્યા હતા? દાશરથીને. દાશરથીને એ અતુલાઈની સાસુ એને બહુ મેણા આપતી હતી, એટલે રામાનુજાચાર્યે એના ઘરનું પાણી ભરવા માટે, રસોઈ કરવા માટે પોતાના શિષ્ય દાશરથીને ત્યાં મોકલ્યા હતા. અને માલાધર સાથે વિવાદ થવાથી એને ખબર પડી કે આ દાશરથી કોઈ સામાન્ય નોકર નથી, બહુ મહાન વૈષ્ણવ છે, રામાનુજાચાર્યના શિષ્ય છે. તો એ જ અતુલાઈ આ કુરેશ અને મહાપૂર્ણની પાછળ પાછળ છેક આ કુલુતાંગના રાજ્ય સુધી આવી હતી. અને જ્યારે આ બેની આંખો કાઢી અને એને છૂટા મૂકી દેવામાં આવ્યા અને જોયું નગરમાં કોઈ લોકો આને મદદ કરવા વાળા નથી, ત્યારે એ અતુલાઈ એમને ત્યાં આવી અને બેને હાથ પકડી અને જંગલના રસ્તા બાજુ લઈ ગઈ. રસ્તામાં મહાપૂર્ણએ શરીર છોડી દીધું અને શરીર છોડતી વખતે જે સ્થિતિ હતી એમની, કોઈ મદદ કરવા વાળું નહોતું. તો મહાપૂર્ણ કુરેશને કીધું એક બાજુ તમે બેસો, એક બાજુ પોતાની પુત્રીને બેસાડી. એનું જે મસ્તક હતું એ મસ્તક એણે કુરેશના ખોળામાં રાખ્યું અને ચરણ જે હતા એ અતુલાઈના ખોળામાં રાખ્યા. અને આવી રીતે મહાપૂર્ણ અંતિમ સ્થિતિમાં છે. એ સમયે એમની પુત્રી જે છે એ બહુ શોક કરે છે, હે ને. એ શોક એટલા માટે નહીં કે પોતાના પિતાનું મૃત્યુ થઈ રહ્યું છે, એટલા માટે શોક કરી રહી છે કે આટલા મહાન ભક્ત યામુનાચાર્યના શિષ્ય અને એનો જ્યારે સમય છે શરીર છોડવાનો, કોઈ વૈષ્ણવો સાથે નથી, અને ધામય નથી, ખુલ્લા રસ્તામાં જંગલની અંદર. અતુલાય કહે છે કે હે પિતાજી, એક મહાન વૈષ્ણવે ભગવાનના ધામમાં પોતાનો પ્રાણ છોડવો જોઈએ. તમારે અહીંયા નથી ભગવાનનું ધામ, નથી કોઈનો સંગ, અને ખુલ્લી જગ્યામાં કોઈ વ્યવસ્થા નથી, અને આવી જગ્યાએ તમે શરીર છોડો છો. સમયે મહાપૂર્ણ બહુ સુંદર ઉપદેશ આપે છે કે જો સૌથી પહેલો સિદ્ધાંત કે કોઈ પણ ભક્ત જ્યાં પોતાનો પ્રાણ છોડે ને, એ સ્થાન જ વૃંદાવન કે ભગવાનનું ધામ બની જાય છે. કારણ કે ભગવાનના જે ભક્ત છે એની અંદર બધા તીર્થ વાસ કરે છે, પ્રત્યેક તીર્થો ભક્તના શરીરમાં છે. એટલે જ્યાં ભક્ત છે એ જ વૃંદાવન છે. અને જો તું પુત્રી એમ કહેતી હોય કે કોઈ વૈષ્ણવ નથી, કોઈ મદદ કરવા વાળો નથી, તો જો મારું મસ્તક અત્યારે એક મહાન વૈષ્ણવ કુરેશના ખોળામાં છે અને મારા ચરણ તારા ખોળામાં, બે વૈષ્ણવો છો, તો તમારા જે વ્યક્તિ વૈષ્ણવોના ચરણમાં રહી અને પોતાનો પ્રાણ ત્યાગ કરે, આનાથી ઉત્તમ વસ્તુ બીજી કોઈ નથી. મહાપૂર્ણ બીજો સિદ્ધાંત આપે કે જ્યારે જ્યારે કોઈ વૈષ્ણવને ખબર પડે કે મારો અંતિમ સમય નજીક આવી ગયો છે, મારે હવે પ્રાણ છોડવાનો સમય છે, ત્યારે એણે બે વસ્તુ, બે જગ્યા એવી છે જેણે પોતાનો પ્રાણ છોડવો જોઈએ. યા તો કોઈ ભક્તના ખોળામાં મસ્તક રાખી અને એણે પોતાનું શરીર છોડવું જોઈએ, અથવા તો કોઈ વૈષ્ણવના ઘરે એણે પોતાનું શરીર છોડવું જોઈએ. મહાપૂર્ણ કહે છે કે બે માંથી એક ભક્તનો ખોળો, મારું મસ્તક કુરેશના ખોળામાં છે, એટલે જ્યાં હું શરીર છોડીશ એ સ્થાન મને અતિ પ્રિય છે. અને સમજાવ્યું કે જો હું શ્રીરંગમાં કે શ્રી શૈલ જેવા પવિત્ર સ્થાનમાં જઈ અને મારું શરીર છોડે તો આવનારી જે પેઢી છે એ બધા લોકો એમ માને કે શરીર છોડવા માટે વૃંદાવન અથવા તો શ્રીરંગમમાં જવું જોઈએ. શું કામ? જેમ અત્યારે કાશીમાં થઈ ગયું છે. કાશીની અંદર તમે જાઓ તો હરિશ્ચંદ્ર ઘાટ અને મણિકર્ણિકા ઘાટ ઉપર હજારો શવ લાઈનમાં પડ્યા હોય સળગાવવા માટે. એટલા બધા ન્યાસ સ્મશાન 24 કલાક ચાલુ રહે છે. અને અમે યાત્રામાં ત્યાંના જે સ્થાનિક લોકોને પૂછ્યું શું કારણ છે, તો કારણ એ જ આપ્યું છે શાસ્ત્રમાં કે શિવજી કાશીની અંદર પ્રત્યેક વ્યક્તિના કાનમાં આવીને બોલે છે રામ નામ, અને ત્યાં મરવાનું બહુ મહત્વ છે. તો આખું જીવન પાપ કર્યા પછી વ્યક્તિ એમ માને છે કે આપણે કાશીમાં જાશું તો આપણી મુક્તિ થઈ જાય. તો આ સિદ્ધાંતને ખોટો પાડવા માટે આ શ્રી મહાપૂર્ણ સમજાવી રહ્યા છે કે જો હું આવું કરીશ, ધામમાં રહીને પ્રાણ છોડીશ, તો બધા લોકો વિચાર કરશે કે નહીં, મૃત્યુ તો ધામમાં જ થવું જોઈએ, અને બધા લોકો પોતાના શબના ઢગલા કરશે ભગવાનના પવિત્ર ધામની અંદર. અને બીજું કે એક વૈષ્ણવની શું મહત્તા છે એ બતાવવા માટે મહાપૂર્ણ કહી રહ્યા છે કે હું તમારી વચ્ચે અહીંયા પ્રાણ છોડી રહ્યો છું જંગલમાં. આવી રીતે બહુ સુંદર ઉપદેશ કુરેશ અને પોતાની પુત્રીને આપી રહ્યા છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રાણ છોડવા માટે બે મુહૂર્ત ઉત્તમ છે. બે મુહૂર્તની વાત, અષ્ટાંગ યોગીઓની વાત જ્યારે ભગવાન ગીતાના 8મા અધ્યાયમાં કહે છે કે અષ્ટાંગ યોગીઓ જે છે એ ઉત્તરાયણમાં પોતાનો પ્રાણ છોડે, અને એક પક્ષ છે દક્ષિણાયન. વર્ષમાં બે અયન થાય, ઉત્તરાયન અને દક્ષિણાયન. તો ઉત્તરાયણમાં જે પ્રાણ છોડવો એ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે, અને દક્ષિણાયનમાં જે પ્રાણ છોડે એ યોગીઓ પોતાના યોગથી ભ્રષ્ટ થઈ જાય છે. આ અષ્ટાંગ યોગીઓની વાતમાં છે. પણ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર જેવા આચાર્યો આની ઉપર લખે છે કે ભક્તો કદાચ ઉત્તરાયણમાં પ્રાણ છોડે કે દક્ષિણાયનમાં છોડે, ભક્તો આ નિયમથી પરે છે. એને નથી ઉત્તરાયણ લાગુ પડતું, નથી દક્ષિણાયન લાગુ પડતું. મહાપૂર્ણ જે છે એ દક્ષિણાયનમાં પોતાનું શરીર છોડી રહ્યા છે. શા માટે? કે આવનારા ભક્તોને ખબર પડે કે વૈષ્ણવ જે છે ને એ બધા નિયમો, બધા સિદ્ધાંતો અને બધી વાતોથી પર ડાયરેક્ટ ભગવાનના પ્રેમી ભક્તો છે, ભગવાનને મળવા માટે વૈષ્ણવોને કોઈ નિયમ બાધ્ય નથી કરી શકતો, અને વૈષ્ણવો જ આ સંસારની અંદર સર્વોચ્ચ સ્થિતિ ઉપર છે. વર્ણાશ્રમ વ્યવસ્થામાં બ્રાહ્મણને સૌથી ઉપર માનવામાં આવે છે, પણ બ્રાહ્મણ કરતા ઉપરની કેટેગરી આવે છે વૈષ્ણવોની, ભગવાનના પરમ ભક્તોની. એટલે મહાપૂર્ણએ કીધું કે હું જે પ્રાણ ત્યાગ કરીશ એ અત્યારે મારી ઉત્તમ સ્થિતિ છે. શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદજીના ગુરુ જે છે, એમનો જ્યારે શરીર છોડવાનો સમય આવ્યો ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ કલકત્તામાં હતા, કલકત્તામાં પ્રચાર કરતા હતા, અને કલકત્તાના બાગ બજારની અંદર જે મંદિર છે એમાં ભક્તિ સિદ્ધાંત મહારાજના શિષ્યોએ કીધું કે પ્રભુપાદ, અમે તમને વૃંદાવન લઈ જાવી, જગન્નાથપુરી લઈ જાવી કે માયાપુર લઈ જાવી. ત્યારે ભક્તિ સિદ્ધાંત મહારાજ બહુ સુંદર સમજાવે છે કે મારી ઈચ્છા છે કે જેમ પિતામહ ભીષ્મએ યુદ્ધ ભૂમિમાં પ્રાણનો ત્યાગ કર્યો એમ મારે તે યુદ્ધ ભૂમિમાં ત્યાગ કરવો છે. કારણ કે કલકત્તા જે છે એ ભક્તિ સિદ્ધાંત મહારાજના પ્રચારનું કેન્દ્ર હતું, ભક્તિ સિદ્ધાંત મહારાજ ત્યાં પ્રચાર કરતા હતા. મારું જે પ્રચાર ક્ષેત્ર છે એ જ મારા માટે મારી યુદ્ધ ભૂમિ છે, અને આજ મારા માટે વૃંદાવનથી વિશેષ ધામ છે, વિશેષ જગ્યા છે, કારણ કે અહીંયાથી કૃષ્ણ ભક્તિનો પ્રચાર થઈ રહ્યો છે. મારે વૃંદાવને નથી જવું, માયાપુરે નથી જવું અને જગન્નાથપુરી નથી જવું, હું અહીંયા જ આ કલકત્તાની અંદર આ મંદિરની અંદર જ હું મારું શરીર ત્યાગ કરીશ. અને બહુ સુંદર શિક્ષા ભક્તિ સિદ્ધાંત મહારાજ આપે છે. ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું કે હું મારા ઉદાહરણથી બતાવવા માંગુ છું ભજનાનંદી અને ગોષ્ઠાનંદી વચ્ચે શું અંતર છે. સંસારમાં લોકો બે પ્રકારે ભજન કરે, એક ભજનાનંદી હોય એ માત્ર પોતાની ભક્તિ જ કરતા રહે, ઘરે બેહીને માળા કરતા હોય, મંદિરમાં એકલા એકલા માળા કરતા હોય, અને એને પ્રચારમાં કોઈ રસ નહીં, બસ માત્ર પોતાનું ભજન. હાલાકી ભજનાનંદી ઉત્તમ છે. પ્રભુપાદજી સમજાવે છે કે ભજનાનંદી કરતા કરોડ ગણા શ્રેષ્ઠ ગોષ્ઠાનંદીઓ છે. શું કામ? કારણ કે ગોષ્ઠાનંદીઓ પોતાનું ભજન કરે છે, પોતે ભક્તિ કરે છે, અને એ જ ભક્તિ કરવા માટે આ સંસારના લોકોને પ્રેરણા આપે છે કે તમે ભજન કરો, તમે ભક્તિ કરો અને ભગવાનના ધામને પ્રાપ્ત કરો. આ લોકો એકલા એકલા ભજન કરવાવાળા નથી. અને ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું ગોષ્ઠાનંદી બનવાનું છે, ગોષ્ઠાનંદીની પરંપરામાં છીએ આપણે, એટલે મારે વૃંદાવને જવું નથી, ક્યાંય નથી જવું, હું અહીંયા પ્રાણ ત્યાગ કરીશ. અને કલકત્તાની અંદર એમની સમાધિ છે, કલકત્તામાં એમણે પ્રાણ ત્યાગ કર્યો. એમના જ શિષ્ય ભક્તિવેદાન સ્વામી 70 વર્ષની ઉંમરને છોડી, એને 70 વર્ષની ઉંમરે, જ્યારે આપણા ઘરે 70 વર્ષના લોકો હોય ને તો એને કદાચ ઊભા કરવાય બે જણની જરૂર પડતી હોય, એવા સમયે જ્યારે લોકો વિચાર કરે કે આપણે હવે બધું છોડીને ધામમાં રહેવા જવું જોઈએ, ત્યારે પ્રભુપાદજીએ ધામને છોડ્યું. ગઢા થાય તો લોકો શું વિચારે, ચાલો હવે ધામમાં રહેવા જશો. પ્રભુપાદજીએ 70 વર્ષે ધામ છોડ્યું અને બહાર નીકળ્યા. શું કામ? આખા વિશ્વને એ વૃંદાવનનું દાન આપવા માટે. પ્રભુપાદજી કે વિચારો, જો હું એકલો અહીંયા બેઠો રહીશ તો આ સંસારના લોકો, એ અમેરિકા વાળા ક્યારેય વૃંદાવનમાં આવવાના નથી, એ યુરોપ વાળા લોકો ક્યારેય વૃંદાવનમાં આવવાના નથી. પ્રભુપાદજી એક ભક્ત વૃંદાવન ધામને છોડીને 70 વર્ષે નીકળ્યા અને માત્ર 12 વર્ષમાં 108 મંદિર અને કરોડો ભક્તો, આ વિશ્વને દાન આપી દીધું ભક્તિનું. ભગવાન શ્રી કૃષ્ણને દાન કરી દીધા આખા વિશ્વને. અને તમે જુઓ આજે દુનિયાની કઈ એવી જગ્યા છે જ્યાં રાધા અને કૃષ્ણનું મંદિર નથી. મહાપૂર્ણ એ સમજાવી રહ્યા છે કે ભક્ત જ્યાં છે બધી વસ્તુ ત્યાં જ છે, એને ધામય ત્યાં છે, મંદિરે ત્યાં છે, ભગવાને ત્યાં છે, બધી વસ્તુ એને ત્યાં છે. કારણ કે ભક્ત જે છે એ પોતાનામાં પરિપૂર્ણ છે. પ્રભુપાદજી અને આપણા આચાર્યોની પરંપરાથી આપણને આ વસ્તુ શીખવા અને સમજવા મળી છે. તો આવી રીતે ભક્તો જે છે એ માત્ર પોતાના જીવતા જીવ પ્રચાર નથી કરતા, પણ મરતા સમયે તે એ ભક્તો આ સંસારને બહુ મોટી શિક્ષા આપતા જાય છે. એટલે જ કહેવાય છે કે ભક્તો જે કાર્ય જીવતા રહીને નથી પ્રચાર કરતા એ પોતાના મૃત્યુ દ્વારા શીખવાડે છે. કારણ કે જો ભક્તિ સિદ્ધાંત મહારાજ પ્રભુપાદજી પોતાના ત્યાગ દ્વારા એ સમજાવે છે કે વૈષ્ણવોએ શું કરવું જોઈએ. પ્રભુપાદજી કદાચ પ્રવચનમાં બોલી બોલીને થાકી ગયા હોત કે વૈષ્ણવોએ પ્રચાર કરવો જોઈએ, બહાર જવું જોઈએ, લોકો એટલું માન્યા નથી. પણ પ્રભુપાદજીના મૃત્યુને, પ્રભુપાદજીના એ વૃંદાવન ધામ છોડવાના ઈ વસ્તુને, ઈ પ્રક્રિયાને જોઈ અને આજે હજારો ભક્તો કહે છે કે વૃંદાવનમાં રહેવું જરૂરી નથી, પણ બહાર રહી અને સંસારની જે અપવિત્ર જગ્યાઓ છે એને વૃંદાવન બનાવવું જોઈએ. આ શિક્ષા આચાર્યો પોતાના મૃત્યુથી આપે છે. એટલે કીધું છે કે વૈષ્ણવો જીવતા જે પ્રચાર નથી કરતા એટલો પ્રચાર એ લોકો પોતાના મૃત્યુ સમયે કરે છે. એટલે જ વૈષ્ણવોનું મૃત્યુ જે છે એ બહુ મોટો ઉત્સવ છે, બહુ મંગલકારી. વૈષ્ણવોના જીવનમાં એનું મૃત્યુ જે છે ને એ એની સૌથી વિશેષ પળ હોય છે. જાણો છો શું કામ? કારણ કે એને ખબર છે કે જ્યારે મારું શરીર છૂટવાનું છે ત્યાર પછી હું સીધો ભગવાનને પ્રાપ્ત કરવાનો છું, યા તો મારા ગુરુ મહારાજને પ્રાપ્ત કરવાનો છું. હે ને, શ્રી સંપ્રદાયના જેટલા વૈષ્ણવો શરીર છોડે એની એક જ ઈચ્છા હોય કે જ્યાં મારા ગુરુ મહારાજ ગયા છે ત્યાં હું જાઉં. અને આવી ઈચ્છા સાથે પોતાના ગુરુના ચરણ કમળોને પોતાની સામે રાખી અને એ લોકો પોતાનો શરીરનો ત્યાગ કરી રહ્યા છે. એટલા માટે મરવું એ વૈષ્ણવો માટે એક બહુ મોટો ઉત્સવ છે. પણ જે લોકો ભક્તિ તત્વને જાણતા નથી, જે લોકો ભજન નથી કરતા, એ લોકો મરવાથી બહુ ભીવે છે. એને ભય છે હૃદયમાં મરવાથી, મૃત્યુથી. તો આ કથા એક વૈષ્ણવ કહી રહ્યા છે કે મહાપુરુણે શરીર છોડ્યું અને પછી એ રસ્તેથી અનેક વૈષ્ણવો નીકળ્યા તો એ લોકોને ઉભા રાખી એમની પાસે મદદ માગી કે તમે જરા આમનો અગ્નિ સંસ્કાર કરવામાં મદદ કરો. અને બધા વૈષ્ણવોની મદદથી મહાપુરાણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી કુરેશ શ્રીરંગમમાં આવ્યા. શ્રીરંગમમાં તે કુરેશને મંદિરમાં પ્રવેશ ન મળ્યો. કારણ કે કુલુતાંગે કીધું હતું, ત્યાં સૈનિકો મૂકી દીધા હતા, કે જે લોકો રામાનુજાચાર્યના અનુયાયીઓ હોય એને આ મંદિરમાં પ્રવેશ નહીં કરવા દેવાનું. કુરેશને તે પૂછ્યું, મંદિરમાં જવું છે કે રામાનુજાચાર્યને છોડવા છે? બોલો, ભગવાનને જોઈએ જોતા છે કે પોતાના ગુરુને જોતા છે? કુરેશે કીધું કે આ સંસારની અંદર હું બધું છોડી શકું, કદાચ શ્રી રંગનાથજીને છોડવા પડે એને છોડી શકું, પણ મારા ગુરુ જે છે એ રામાનુજાચાર્યને હું ક્યારેય નહીં છોડું. ન છોડ્યા કુરેશ કે ભગવાનના દર્શન ન થાય તો કાંઈ વાંધો નથી. ત્યાંથી નીકળી અને બીજા સ્થાનમાં ભયા ગયા. અને આ કથા એક વૈષ્ણવે રામાનુજાચાર્યને કીધી. રામાનુજાચાર્યના મનમાં બહુ દુઃખ થયું, ભક્તો બહુ દુઃખી થયા અને જમીન ઉપર પડી અને શોક કરવા માંડ્યા. બધા શિષ્યોએ સમજાવ્યું, રામાનુજ તમે શોક ન કરો, કારણ કે જે ઘટનાઓ થવાની હતી ભગવાન જે ચાહે છે એ તમે જાણો છો કે નારાયણની જે ઈચ્છા છે એ જ પરમ છે. ભગવાનની ઈચ્છાથી જ આ સંસારમાં બધું કાર્ય થઈ રહ્યું છે, તો શા માટે તમે દુઃખી થાવ? છતાં પોતાના પ્રિય શિષ્યની આવી હાલત રામાનુજાચાર્ય સહન ન કરી શક્યા. એના દુઃખનું મૂળ કારણ એ હતું કે જે જગ્યાએ મને દુઃખ પડવાનું હતું એની બદલે એ દુઃખ મારા શિષ્યને પડ્યું. રામાનુજાચાર્ય એટલે દુઃખી હતા કે કુરેશને તો આમાં કઈ કર્મ લાગુ નથી પડતું, એના ભાગ્યમાં તો આ કઈ હતું નહીં, આ દુઃખ સહન મારે કરવાનું હતું. પણ છતાં એ કુરેશના ભાગ્યમાં આવ્યું છે. એટલે બહુ વિલાપ કર્યો, બહુ શિષ્યોએ સમજાવ્યા, રામાનુજ શાંત થાય નહીં. પછી એ રામાનુજાચાર્યએ મારુતિ અંડાન નામના એક શિષ્યને બોલાવ્યા અને એ મારુતિ અંડાનને કીધું કે તમે મારો સંદેશો લઈ જાઓ અને મારો સંદેશો લઈ અને શ્રીરંગમમાં કુરેશને પહોંચાડો. એ મારુતિ અંડાન આવ્યા કુરેશની પાસે. શ્રીરંગમમાં તો કુરેશ હતા નહીં. અને કુરેશની પાસે આવી અને એમણે રામાનુજાચાર્યની બધી વાત કરી કે રામાનુજાચાર્ય તમારા સ્મરણમાં બહુ દુઃખી છે, તમને બહુ યાદ કરે છે અને તમને યાદ કરી અને બહુ વિલાપ કરે છે, બહુ દુઃખી થઈ રહ્યા છે. ત્યારે કુરેશ મારુતિ અંડાનને સમજાવે છે કે મારી બે આંખ જવાથી કોઈ નુકસાન નથી થયું, મેં તો મારા ગુરુની સેવા કરી છે, પણ રામાનુજાચાર્યને જો કંઈક થઈ જાત તો આ સંસારને બહુ મોટું નુકસાન થાય. કારણ કે મારી જેવો એક શિષ્ય કદાચ પોતાના ગુરુ માટે પ્રાણ આપી દે, મેં તો ખાલી આંખો આપી છે, પણ મારી જગ્યાએ જો રામાનુજાચાર્ય ગયા હોત, આ કુલુતાંગે જો એમનો વધ કરી નાખ્યો હોત, તો આ સંસારને બહુ મોટી ખામી, બહુ મોટી ખોટ પડે. મારા શરીરનું, મારા જીવનનું કોઈ મૂલ્ય નથી. આ સંસારમાં મૂલ્ય રામાનુજાચાર્યનું છે, કારણ કે આ દુનિયાને એ બહુ મોટી ભેટ આપી રહ્યા છે, કૃષ્ણ ભક્તિનું દાન કરી રહ્યા છે. એટલે રામાનુજાચાર્યને રહેવું બહુ જરૂરી છે. તું ચિંતા ન કરીશ. અને મારુતિને કીધું, તમે જઈ રામાનુજાચાર્યને કહો કે તમારું રહેવું બહુ અતિ આવશ્યક છે, અને આ સંદેશ લઈ અને તમે આપો એને. તો મારુતિ અંડાન જ્યારે પાછા ફર્યા રિટર્ન, તો રસ્તામાં એને ખબર પડી કે ઓલો જે કુલુતાંગ રાજા હતો એનું મૃત્યુ થઈ ગયું છે, એ મરી ગયો છે. અને તો ઓર ઉત્સાહમાં આનંદમાં આવી ગયા, અને એટલી સ્પીડથી એ યાદવગીરી પર્વત ઉપર આવ્યા અને રામાનુજાચાર્યને ખબર આપી કે રામાનુજાચાર્ય, કુરેશ અત્યારે બિલકુલ ઠીક છે, હાલાકી એની આંખો કાઢી લેવામાં આવી છે, છતાં કુરેશે જે વાત કરી હતી કે તમારું રહેવું બહુ આવશ્યક છે, એ સમાચાર એમને સંભળાવ્યા. અને રામાનુજાચાર્ય એટલા પ્રસન્ન થયા, ત્યારે એણે આ બીજી વાત કરી કે ઓલો જે કુલુતાંગ હતો ને એનું મૃત્યુ થઈ ગયું છે, એટલે વૈષ્ણવો હવે સ્વચ્છંદ વિચરણ કરી શકે છે. તો કુલુતાંગનું જ્યારે મૃત્યુ થયું, આ સમાચાર રામાનુજાચાર્ય સાંભળ્યા તો બહુ પ્રસન્ન થયા. અને એ જ સમયે એ મારુતિ અંડાન અને એની સાથે એક બીજા વૈષ્ણવ હતા, એ બેયને એટલી પ્રસન્નતા થઈ કે ઉભા ઉભા તરત જ બેયને દ્વૈ મંત્રની દીક્ષા આપી દીધી, તરત જ દીક્ષિત કરી દીધા. નામ એનું જ રાખ્યું, એનું નામ મારુતિ અંડાન. સમજાયો અર્થ એનો, કે આને મારુતિ અંડાન નામ શું કામ આપ્યું છે ખબર છે? કારણ કે જેમ રામાયણની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી અને હનુમાનજીએ ફટાફટ જઈને જડીબુટી લાવી અને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા હતા, એમ કુરેશના સમાચાર આપી અને મને પરમ પ્રસન્નતા કરી છે, એટલે વાસ્તવમાં આણે હનુમાનજીનું કાર્ય કર્યું છે. એને આ નામ એ મારુતિ છે. તો રામાનુજાચાર્ય કે તમને જે નામ આપ્યું છે મારુતિ બિલકુલ યથાયોગ્ય છે, એટલે આ નામને ફેરવવું નથી. અને એમને મારુતિ અંડાનના નામ સાથે દીક્ષિત કર્યા. બધા વૈષ્ણવો પરમ પ્રસન્ન થયા. અને રામાનુજાચાર્ય એને પ્રવચન કર્યું કે જો આપણે બધા આ કલ્યાણી કુંડની નજીક બેઠા છીએ, તમે જાણો છો ને કલ્યાણી કુંડ, જ્યાં યાદવાદ્રીપતિ ભગવાન પ્રગટ થયા હતા એના દક્ષિણ ભાગમાં એક કુંડ છે જેનું નામ કલ્યાણી કુંડ છે, જ્યાંથી રામાનુજાચાર્યને તિરુમન પ્રાપ્ત થયું હતું. તો એ કલ્યાણી કુંડ વાસ્તવમાં કલ્યાણ કરવા વાળું છે, કારણ કે કુલુતાંગનું મૃત્યુ થયું, ઉપરથી કુરેશના કુશળ સમાચાર મળ્યા અને બધા વૈષ્ણવો એ કુલુતાંગના શૈવ ધર્મનો જે પ્રચાર કરવાની પ્રવૃત્તિ હતી તો એમાંથી બધા વૈષ્ણવો મુક્ત થયા છે. તો રામાનુજાચાર્ય આનંદમાં કે વાસ્તવમાં આપણું કલ્યાણ થયું છે. અને આ મારુતિ મારુતિ જ છે, કારણ કે એણે આપણને આટલી જલ્દી ખબર આપી છે. તો રામાનુજાચાર્ય જ્યારે શ્રીરંગમમાં નહોતા રહ્યા તો એ સમયે શ્રીરંગમમાં ઘણી ઘટનાઓ બની હતી, કારણ કે 12 વર્ષનો સમય વીતી ગયો અને એ 12 વર્ષમાં રામાનુજાચાર્યના જે ગુરુઓ હતા, એને 5 ગુરુઓ હતા. કયા કયા નામ યાદ છે રામાનુજાચાર્યના 5 ગુરુઓ? એક તો મહાપૂર્ણ, જેના વિષયમાં સાંભળ્યું કે જેણે પોતાનું શરીર ત્યાગ કર્યું થોડા સમય પહેલા. બીજા એક વૈષ્ણવ હતા ગોષ્ઠીપૂર્ણ, જેણે રામાનુજાચાર્યને મંત્ર દીક્ષા આપી હતી. ત્રીજા હતા તિરુવરંગ, જે યામુનાચાર્યના શિષ્ય હતા અને બહુ સુંદર ભજન ગાતા હતા, જેનું ભજન સાંભળી અને પ્રત્યેક મંદિરની મૂર્તિઓ બોલવા લાગતી, એ તિરુવરંગ રામાનુજાચાર્યના ગુરુ હતા. ચોથા ગુરુ હતા એમના માલાધર, અને 5મા ગુરુ હતા કાંચીપૂર્ણ. તો આ 5 ગુરુઓ જે છે એ હવે બહુ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, કારણ કે યામુનાચાર્યના શિષ્યો હતા અને એક પછી એક આ લોકો વૈકુંઠ જઈ રહ્યા હતા બધા. મહાપૂર્ણ ની કથા તો આપણે સાંભળી કેવી રીતે વૈકુંઠમાં ગયા. ગોષ્ઠીપૂર્ણ, એ ગોષ્ઠીપૂર્ણ જ્યારે પોતાનું શરીર છોડવાના હતા તો એ સમયે એમના શિષ્યોએ એમને પ્રશ્ન પૂછ્યો કે શરીર છોડવાના સમયે અત્યારે તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે ગોષ્ઠીપૂર્ણ કહે છે કે હું મારા ગુરુ મહારાજ દ્વારા જે શ્લોક લખવામાં આવ્યા છે એ શ્લોકોનું સ્મરણ કરી રહ્યો છું. શું કામ? કારણ કે યામુનાચાર્ય જે સ્તોત્ર રત્નમની રચના કરી છે એ સ્તોત્ર રત્નમમાં રામ અને કૃષ્ણના ગુણગાન કરવામાં આવ્યા છે. કેવા ગુણગાન? તો કહે છે કે જે ગુણોને સાંભળવાથી હૃદયમાંથી બધા પાપ તરત બહાર નીકળી જાય. ગમે એવું મોટું પાપ કદાચ આપણા જીવનમાં રહી ગયું હોય પણ જો એ મારા ગુરુ મહારાજના શ્લોકોને શ્રવણ કરવામાં આવે તો એનાથી એ બધા પાપ નીકળી જાય. કારણ કે રામ અને કૃષ્ણનું નામ જ એવું છે જેનાથી કોઈ પાપ ટકતું નથી. એટલે હું મારા ગુરુ મહારાજનું સ્મરણ આ શ્લોકો દ્વારા કરી રહ્યો છું જેનાથી મને વિશ્વાસ છે કે હું સીધો વૈકુંઠમાં જઈશ. કારણ કે જો એ શ્લોકોને સ્મરણ કરીશ તો મારી અંદર પાપ નહીં રહે અને પાપ નહીં રહે તો મને વૈકુંઠની પ્રાપ્તિ થશે. તો આવી રીતે ગોષ્ઠીપૂર્ણ ભગવાનના ધામમાં ગયા અને ત્યાર પછી શરીર છોડ્યું કાંચીપૂર્ણ. કાંચીપૂર્ણ જેને રામાનુજાચાર્ય બાળપણથી બહુ પ્રેમ કરતા હતા, હાલાકી બ્રાહ્મણ પરિવારમાં એનો જન્મ નહોતો થયો, છતાં બ્રાહ્મણો કરતા એની ઉચ્ચ સ્થિતિ હતી. બ્રાહ્મણો એમને નમન કરતા હતા કારણ કે આખા કાંચીપુરમમાં બધાને ખબર હતી કે આ કાંચીપૂર્ણ જે છે એ વરદરાજ સાથે ડાયરેક્ટ વાત કરે છે. ભગવાન વરદરાજને કોઈ પણ આજ્ઞા આપવી હોય કોઈને તો એ આજ્ઞા ભગવાન ડાયરેક્ટ આ કાંચીપૂર્ણને આપતા અને એ કાંચીપૂર્ણ એ આદેશ પછી બીજા લોકોને કહે. તો જ્યારે એમના શરીર છોડવાનો સમય આવ્યો, અંતિમ એક ઘટના બની, બહુ ઉંમર થઈ ગઈ હતી એમને, દેખાતું નહોતું, આંખોથી રાત્રે ન દેખાય. તો એ સમયે એમનો એક સેવક હતો જેનું નામ હતું અરુલાલન, એ મંદિરમાં ભગવાન વરદરાજજીની સેવા કરતો હતો. તો આ કાંચીપૂર્ણએ અરુલાલનને કીધું, જો સંધ્યા થઈ ગઈ છે, મારે ઘરે જવું છે પણ હવે હું આંખોથી જોઈ નથી શકતો, તો એક કામ કર, તું મશાલ લઈને મારી સાથે ચાલ, મને ઘર સુધી મૂકી જા. તો આજે અરુલાલન નામનો સેવક હતો, એણે કીધું કે નહીં, મને ઊંઘ આવે છે. આપણે ક્યારેક કોઈ સેવા કીધી હોય ને નિંદ્રા આવતી હોય તો આપણે ના પાડી દેવી, તો આણે ના પાડી દીધી. હાલાકી ભગવાનની પ્રેરણાથી એણે ના પાડી દીધી. એણે કે મને બહુ ઊંઘ આવે, નહીતર ઊંઘ આવે કોઈ બહાનું છે? કોઈ વૈષ્ણવ આપણને કાર્ય આપે, માનો કે હમણાં પ્રવચન પૂરું થાય પછી તમને કોઈ એમ કે પ્રભુજી બે પાંચ મિનિટ આ સેવા છે તમે થોડી વાર માટે, તો સ્વાભાવિક છે કોઈ ના નહીં પાડે. પણ ભગવાનની ઈચ્છા હતી, ઓલાને ઊંઘ આપી દીધી, સુવડાવી દીધો અરુલાલનને. અને એમ આ મહા કાંચીપૂર્ણએ વિચાર કર્યો કે ઠીક છે, હું ધીમે ધીમે ચાલતા મારા ઘરે પહોંચી જઈશ. તો એ જ સમયે જેવા મંદિરની બહાર નીકળ્યા તો એક વ્યક્તિ આવ્યો, એમનો હાથ પકડ્યો, મશાલ લઈ અને એમને ઘર સુધી મૂકી ગયા. કાંચીપૂર્ણના મનમાં એમ કે અરુલાલન જ છે, પેલા ના પાડી પછી આવી ગયો છે. તો આવ્યા બીજા દિવસે મંદિરમાં આવી અને એણે કીધું કે સારું થયું તું મને કાલે ઘર સુધી મૂકી ગયો, કારણ કે જો તું મૂકવા માટે ન આવ્યો હોત તો ખબર નહીં હું ક્યાં રસ્તામાં ભટકી જાત, કદાચ ઘરે પહોંચે કે નહીં. તો ઓલાને આશ્ચર્ય થયું, એણે કીધું નહીં ગુરુ મહારાજ, હું તમને મૂકવા નથી આવ્યો, હું તો અહીંયા મંદિરમાં સૂતો હતો. કાંચીપૂર્ણ સમજી ગયા, સાક્ષાત ભગવાન લક્ષ્મીનારાયણ મને મદદ કરવા માટે એ સેવકનું રૂપ લઈ અને મારી સાથે આવ્યા હતા. તો આ ઘટના બન્યા પછી દક્ષિણ ભારતમાં એક મંદિર બન્યું અને એમાં ભગવાનના એક વિગ્રહ રાખવામાં આવ્યા જેનું નામ છે અરુલાલન. ત્યાં ભગવાનના એક વિગ્રહ, બહુ સુંદર વિગ્રહ છે. અને એ વિગ્રહના દર્શન કરતા કરતા કાંચીપૂર્ણએ પોતાનું શરીર છોડી દીધું અને ત્યાર પછી તિરુવરંગ અને માલાધર એક પછી એક ભક્તો વૈકુંઠ જતા રહ્યા. બધા ભક્તો શૈલપૂર્ણ, એક ગુરુ હતા રામાનુજાચાર્યના, જેણે રામાનુજાચાર્યના ભાઈ ગોવિંદને ભક્ત બનાવ્યા હતા અને રામાનુજાચાર્યને એક વર્ષ રામાયણની કથા સંભળાવી હતી, જયારે શ્રી શૈલીમાં રામાનુજાચાર્ય ગયા હતા, સ્મરણ આવે છે કથા કે એમના મૂંગ આવે છે? હવે આ અંતિમ વિષય ચાલી રહ્યો છે, કારણ કે પહેલાની ઘટનાઓ જેને જેને પહેલાના પ્રવચનો નથી સાંભળ્યા એના માટે તો આ નામય નવા હશે બધા, હે ને? કાંચીપૂર્ણ, વરદરાજજી, આ બધા બહુ પહેલાની કથાઓના નામ છે, તો કદાચ ઊંઘ આવતી હશે. છતાં આ શબ્દોને ખાલી કાનમાં જવા દો, કારણ કે પરમ પવિત્ર કરવા વાળી આ કથાઓ છે. તો બધા વૈષ્ણવો જયારે ભગવાનના ધામમાં વયા ગયા ત્યારે રામાનુજાચાર્ય એક રહી ગયા, સૌથી વરિષ્ઠ. રામાનુજાચાર્યથી મોટો કોઈ વૈષ્ણવ આ પૃથ્વી ઉપર રહ્યા નહીં. તો રામાનુજાચાર્યને ખબર મળી કુલુતાંગના મૃત્યુની, અને રામાનુજાચાર્ય વિચાર કર્યો કે 12 વર્ષનો સમય વ્યતીત થયો છે, તો હવે કમસે કમ મારે પાછા ફરવું જોઈએ, હવે મારે શ્રીરંગમ જવું જોઈએ. બહુ રંગનાથજીની યાદ આવી, તો ગયા સીધા યાદવાદ્રીપતિ પાસે, અને યાદવાદ્રીપતિને જઈને કીધું કે પ્રભુ, મારી ઈચ્છા છે કે હવે હું શ્રીરંગમમાં જાઉં. યાદવાદ્રીપતિને પ્રાર્થના કરી પણ ભગવાને કઈ જવાબ ન આપ્યો. જવાબ ન આપ્યો એનો મતલબ એ જ હતો કે ભગવાન નહોતા ચાહતા કે રામાનુજ યાદવગીરીને છોડીને શ્રીરંગમમાં જાય. જો એક જ ભગવાનના બે સ્વરૂપ છે, છતાં ભક્તની સેવા લેવા માટે અલગ અલગ ભાવને પ્રાપ્ત કરી રહ્યા છે. રામાનુજાચાર્યએ ફરીને પ્રાર્થના કરી કે મને શ્રી રંગનાથજીએ આદેશ આપ્યો છે કે જીવનભર જ્યાં સુધી મારા શ્વાસ ચાલે ત્યાં સુધી હું રંગનાથજીની સેવા કરું, પણ વચ્ચે કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે મારે શ્રીરંગમને છોડી અને અહીંયા યાદવગીરી ઉપર આવવું પડ્યું. ત્યારે ભગવાને એમને કીધું કે કાંઈ વાંધો નહીં, તમારે જવું હોય પણ થોડા દિવસ અહીંયા રોકાવો, પછી તમે જાજો. વિચારણીય વાત છે ભક્તો, કે જ્યારથી આપણે આ કથાને સાંભળી રહ્યા છીએ એવા ભક્તો આવે છે જે ડાયરેક્ટ ભગવાન સાથે વાત કરે છે લાઈવ, હે ને? તમે જુઓ આ લોકોની ભક્તિ કેટલા ઉચ્ચ સ્તરમાં છે, કે જે મંદિરની અંદર જઈને મૂર્તિની સામે ઉભા રહે એ મૂર્તિ એમની સાથે બોલવા લાગે. આ સંસારમાં ઘણા મૂર્ખ્યાઓ પ્રશ્ન કરે કે આ પથ્થરની મૂર્તિ, લાકડાની મૂર્તિ તમે રોજ હવારમાં એની સામે જઈને સંસાર દાવાનળ કરો છો, શું એ પથ્થરની મૂર્તિ ભગવાન છે, લાકડાની મૂર્તિ ભગવાન છે? ભક્તો, શ્રદ્ધા હોય ને તો પથ્થર કે લાકડું તે બોલવા માંડે. આપણને પ્રશ્ન કરે, કોઈ દિવસ મૂર્તિ બોલી છે? તમે મૂર્તિને ભોગ લગાવો છો, એ ખાય છે, પણ એ ખાતી નથી, બોલતી નથી, એમાં પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ મૂર્તિમાં છે. દ્વારકાધીશની જ મૂર્તિ છે, મીરાબાઈની સામે બોલે, પાનબાઈની સામે બોલે, અને આપણે જાવી તો હલે નહીં, તો ફોલ્ટ મૂર્તિમાં છે કે આપણામાં છે? મૂર્તિઓ આજે બોલે છે. રામાનુજાચાર્ય કહે છે શ્રદ્ધા હોવી જોઈએ, હે ને? પ્રેમ હોવો જોઈએ, કારણ કે એ તો આપણામાં છે નહીં, થોડી ઘણી ભક્તિ કરતા હોય એ દેખાવ નહીં, હે ને? સત્સંગમાં આવવું હોય તો કેટલું મન ચિત્ત તો હજી બીજે જ રખડતું હોય, શરીરથી ભલે બેઠા હોય, કથામાં શ્રદ્ધા ન હોય, ભગવાનમાં શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય. તમે કહેશો નહીં અમને તો છે, પણ તમને છે ને એવો વિશ્વાસ ન હાલે ભગવાનને પ્રસન્ન કરવામાં. વિશ્વાસ હોવો જોઈએ રામાનુજાચાર્ય જેવો. સર્વસ્વ છોડવું પડે તો છોડી દે ભગવાન માટે, અને આપણે સર્વસ્વ છોડી દેવી ધંધા માટે, હે ને? ભક્તિ ભલે છૂટી જાય, સત્સંગમાં જવાનું બંધ થઈ જાય, ઓફિસ બંધ ન થવી જોઈએ. થાય છે કે નહીં? જો ભક્તિને, ભક્તિની સામે આપણે આ સંસારના બધા કાર્યોને મહત્તા આપીએ છીએ. પ્રવચનમાં આવી છીએ ટાઈમ હોય તો, રોજ માળા જપવી છીએ ટાઈમ હોય તો, મંદિરે રવિવારે જાવી છે શું કામ? ટાઈમ હોય તો. શ્રદ્ધા જો હૃદયમાં હોય ને તો વ્યક્તિ રહી નો કે નહીં, રાધા દામોદરના દર્શન તો મારે રોજ કરવા જ પડશે. થાય છે નહીં? રવિવારે કોઈ ફોન કરીને કે હાલો મંદિર જવું છે, ત્યારે આપણે મંદિર આવતા હોય, અને આપણે ઈચ્છા કેવી રાખવી છે કે ભગવાન અમારી યારે બોલે, એની સાથે ભગવાન ન બોલે. સંસારને છોડી અને જે ભગવાનને શરણાગત થાય ને, ભગવાન એની સાથે વાત કરે. શિવજી કહે છે ને માનસમાં, હરિ વ્યાપક સર્વત્ર સમાના. ભગવાન બધે વ્યાપ્ત છે, કણ કણમાં ભગવાન છે. પ્રહલાદ મહારાજે હિરણ્યકશિપુનો યાદ પ્રશ્ન, શું બધી જગ્યાએ ભગવાન છે તો થાંભલામ છે? એક આચાર્ય બહુ સુંદર ટીકામાં લખે છે કે જેટલા જેટલા લોકો એ પ્રશ્ન કરે ને કે શું પથ્થરમાં ભગવાન છે, એટલે સમજી લેવાનું આ હિરણ્યકશિપુ. કારણ કે જે હિરણ્યકશિપુ હોય ને એ જ પ્રશ્ન કરે પથ્થરમાં ભગવાન છે. શિવજી કહે છે, પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. પ્રહલાદે કીધું છે, હાલાકી ભગવાન થાંભલામાં હતા નહીં, છતાં આવ્યા, થાંભલાને ફાડીને બહાર નીકળ્યા. બધી જગ્યાએ ભગવાન આવી શકે છે, પણ એના માટે શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધાથી જ આપણને આ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. સેવા કરવાથી ભગવાનની આપણને ભગવાનની પ્રાપ્તિ થાય, પણ સેવા તો આપણે કરતા નથી. કારણ કે આપણે બધા પોતાના કામમાં જ એટલા વ્યસ્ત છીએ કે મંદિરે જતા નથી, અને મંદિરે જતા નથી એટલે સેવા કરતા નથી. માંડ સૌભાગ્ય કરીને મંદિરમાં એક નાની એવી સેવા મળી હોય, એમાંય આપણે વિચાર કરતા હોય કરવી કે ન કરવી, જાવું કે ન જાવું. બહુ મોટું સૌભાગ્ય છે કે આપણને મંદિરમાં સેવા મળે છે. કારણ કે કળિયુગમાં છે ને અર્ચા વિગ્રહ મૂર્તિના રૂપમાં જ ભગવાન રહે છે. તમે સાંભળ્યું ને એક કથામાં કે ભગવાન બ્રહ્માજીના 50 વર્ષ સુધી નીલ માધવના રૂપમાં સશરીર હાલતા ચાલતા હોય ભગવાન નીલાચલમાં, અને જેવા બ્રહ્માજીના 50 વર્ષ પૂર્ણ થાય, 51મા વર્ષનો પ્રારંભ થાય, ત્યારે ભગવાન અર્ચા વિગ્રહના રૂપમાં અવતાર ધારણ કરે છે. તો અત્યારે બ્રહ્માજીનું વર્તમાન 51મું વર્ષ ચાલી રહ્યું છે, તો ભગવાન અર્ચા વિગ્રહના રૂપમાં છે. તો વિગ્રહ જે છે એ કોઈ લાકડાની પથ્થરની મૂર્તિ નથી, એ સાક્ષાત ભગવાન છે. દ્રષ્ટિ આપણે ફેરવવાની છે એને જોવામાં. આપણે માનતા હોય કે આ પથ્થર છે તો એ પથ્થર જ રહેશે, પછી તમે કદાચ એને મારો, ભાંગી નાખો, તોડી નાખો, એ મૂર્તિ તમને કાંઈ નહીં કહે. પણ જો તમારો પ્રેમ હશે એમાં કે નહીં આ સાક્ષાત ભગવાન છે, તો એ એવી રીતે વ્યવહાર કરશે. જેવો તમારો વ્યવહાર એવો જ વિગ્રહનો સામે વ્યવહાર રહેશે. એટલે બધી સેવા સમાન છે, અને કોઈ નાનામાં નાની સેવા આપણને આપવામાં આવે તો એ સેવા એ કરવી જોઈએ. કેવું માની કે હું ભગવાનની સેવા કરી રહ્યો છું. મંદિરમાં એક વ્યક્તિ પ્રવચન આપતો હોય અને એક વ્યક્તિ ટોયલેટ સાફ કરવાની સેવા કરતો હોય, બેયનું ફળ સમાન જ છે. કોઈ સેવા મોટી નથી કે કોઈ નાની નથી. એટલે એવું ન માનવું જોઈએ કે વ્યાસપીઠ ઉપર બેસીને જે વક્તાઓ પ્રવચન આપે છે તો એ બહુ મહાન છે, કે એને બહુ ફળ મળી રહ્યું છે. તમામ સેવા, મંદિરમાં ઝાડુ મારો છો, ચપ્પલ સાફ કરો છો, કોઈના ચપ્પલ ઉઠાવો છો, ચપ્પલ વ્યવસ્થિત મૂકો છો, એન કેન પ્રકારે નાનામાં નાની સેવા જે કરો છો, હાલાકી સેવા નાની મોટી છે જ નહીં, બધી સેવાનું સમાન ફળ મળે છે. પણ એની કરતા વિશેષ એ સમજવાનું છે કે સેવા આપણને મળી રહી છે એ આપણું સૌથી મોટું સૌભાગ્ય છે. પણ આપણે એને આપણું દુર્ભાગ્ય માનવી છે, એટલે અમારી પાસે સેવા આવી, અમારે આટલું બધું કામ કરવાનું, અમારે વહીવટ કરવાનું. એ વહીવટ નથી, મંદિરમાં બેસી અને મંદિરની ઓફિસમાં કોઈ ચેક સાઇન કરે છે ને, એ ભગવાનની એટલી જ સેવા કરી રહ્યો છે જેટલી પ્રવચન આપવા વાળો કરે છે. શું કામ? કારણ કે આપણે બહુ ચેક ફાડતા હોય, ક્યાં? આપણા બિઝનેસમાં. એના કર્મનું બંધન લાગે છે, આ લોકો ચેક ફાડે છે રાધા દામોદરની સેવા માટે. એટલે ઓફિસમાં બેસીને જે કાર્ય કરે છે ને, બધી સેવા સમાન છે, કોઈ અંતર નથી, બધી સેવાનું સમાન ફળ છે. એટલે એવું ન માનવું જોઈએ કે એટલે આપણને પ્રવચન આપતા આવડતું નથી એટલે આપણે, એવું નથી. એટલે સેવા કરવી જોઈએ વિગ્રહની, કારણ કે કળિયુગમાં ભગવાનનો અવતાર વિગ્રહના રૂપમાં થાય છે. અને ભક્તો આજે અનેક લોકો એવા છે, લાલગોવિંદ પ્રભુએ કીધું હતું ને પ્રવચનમાં, અનેક અનુભવો છે, એવા ઘણા ભક્તો છે જે વિગ્રહની સાથે આજે વાત કરે છે, જેમ રામાનુજાચાર્ય કરી રહ્યા છે. એને પણ શિવજી કહે, એમ પ્રેમે તે પ્રકટ, પ્રેમ હોવો જોઈએ હૃદયમાં. અને એ નથી, કારણ આપણે બધા કામને એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપી દીધું છે ને, કે ભગવાનનું કામ ક્યારે કરવાનું? તમે બધા જો કાગળ બનાવો તમારા કામનો, તો એમાં ભગવાનનું કામ ક્યારે આવે ખબર છે? સમય હોય તો. હે ને, કોઈને કેવી 16 માળા ક્યારે કરો? આખા દિવસમાં પ્રભુજી જયારે સમય મળે ત્યારે. શું આચાર્ય પ્રભુપાદજી એવી રીતે માળા શીખવાડી છે? પ્રભુપાદજી કહે છે કે તમને જે 24 કલાક મળ્યા છે એમાંથી 2 કલાક ફિક્સ કરો, કે સવારના 2 કલાક, સાંજના 2 કલાક, બપોરના 2 કલાક, એ 2 કલાકમાં કોઈનો મોબાઈલ નહીં ઉઠાવવું, ન્યૂઝપેપર નહીં વાંચવું, કાંઈ ચોપડા નહીં, માત્ર ને માત્ર માળા, એ 2 કલાક સીધી કૃષ્ણના ખાતામાં. આવો સમય ભગવાન માગે છે. અને આપણે કયું આપવી છે? વધે તો 24 કલાકમાં આપણા કામમાંથી જો વધ્યું હોય તો ભગવાનને. હવે આપણા ઘરે પ્રસાદ બનાવતા જે વધે એને આપણે નથી ગ્રહણ કરતા, તો પછી આપણા આખા દિવસના એ કચરાના ફાલતુ ટાઈમમાંથી વધેલો સમય ભગવાનને આપો છો, શું ભગવાન ગ્રહણ કરે છે? તમે ના પાડો છો પણ ભગવાન કરે છે. કારણ, હે કૃષ્ણ કરુણા સિંધુ, એ કરુણાના સાગર છે. કે ભલે સેપરેટ ટાઈમ નથી આપતો, કમસે કમ છેલ્લો સમય તે પણ યાદ તો કરે છે. કળિયુગમાં ભગવાન આટલાથી જ સંતુષ્ટ રહે છે. એટલે કમસે કમ માળા કરવી જોઈએ ભગવાનને આપણા એ. અને જુઓ પાછું બુદ્ધિમાન કેટલા છે કળિયુગના લોકો, 24 કલાકમાંથી 22 કલાક જે કામ કરે એ કામ એને નરક બાજુ લઈ જવા વાળું છે, અથવા તો કર્મનું બંધન આપે એવો, એની પાછળ 22 કલાકનો સમય. અને ઓલા 2 કલાક જે ભગવાન માગે છે, જે એને અહીંથી ઉઠાવી અને વૈકુંઠના દ્વાર સુધી મૂકી દેવાનો છે, એની હાટો ટાઈમ નથી. ઘણાને પૂછ્યું, પ્રભુજી માળા કેમ નથી કરતા? અમુક ભક્તો એમ કે, પ્રભુજી હું 12 માળા કરું. પછી એક આશ્ચર્ય થાય મારા મનમાં કે 12 માળા જો થઈ જતી હોય, 4 માળા હાટો હું કેમ બાકી રાખતા છે? તો એ કે, પ્રભુજી ઓફિસે જવાનો ટાઈમ થઈ જાય. સ્વાભાવિક છે, સીધું ઇમ્પોર્ટન્ટ તમે ઓફિસને આપી દીધું છે ભગવાનના નામને છોડ્યું. મેં એવું વાંચ્યું છે શાસ્ત્રમાં કે કોઈ વ્યક્તિ એમ કહે કે ભગવાનનું એક નામ અને આ ફળ બે સમાન છે, તો એ વ્યક્તિ નરકમાં જાય છે. કારણ કે ભગવાનના નામની તોલે આ સંસારમાં કાંઈ નથી આવતું, હે ને? અને છતાં એ વ્યક્તિ એમ કહે કે ભગવાનનું નામ અને આ વસ્તુનું ફળ બે સમાન છે, એ વ્યક્તિને નરક મળે. હવે વિચાર કરો કે આપણે એ જ ભગવાનના મહામંત્ર હરે કૃષ્ણ મંત્રને છોડી અને આપણે આ સંસારના કામને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, શું ગતિ થશે આપણે? માની લીધું છે, ભલે તમને કોઈ પૂછે તમે ન માનતા હોય, પણ આપણે બધાએ સ્વીકાર કરી લીધું છે કે પહેલા સંસારનું કામ અને સમય વધે તો રામ, પહેલા કામ અને પછી રામ. પણ ઊંધું હોવું જોઈએ, પહેલા રામ અને પછી કામ. આવું જ્યારે કરશો ને ત્યારે ભગવાન તમારી ઉપર કૃપા કરશે અને એ કૃપાના બળથી તમને ભક્તિની પ્રાપ્તિ થશે. અત્યારનું તો હજી જે ભજન છે ને, એ બધું સાધુ સંગ વગેરેનું અનર્થવાળું ભરેલું આવું ભજન ચાલી રહ્યું છે. અને એનાથી જો મુક્ત થવું હોય તો એની બધી વિધિઓ છે, એ વિધિ અનુસાર ભગવદ્ ભજન કરવું પડે. ત્યારે આ રામાનુજાચાર્ય જેવા આચાર્યોને જે અનુભવ થઈ રહ્યા છે એ અનુભવ આપણને મળે. આપણે કરી શકાય. પ્રભુપાદજીએ ઉપદેશામૃતની પ્રસ્તાવનામાં કીધું છે, અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિમાંથી કોઈના મનમાં ઈચ્છા થાય કે મારે રૂપ ગોસ્વામી જેવા થવું છે, થઈ શકે. પ્રભુપાદજી કેમાં શું વાંધો છે? કોઈ રૂપ ગોસ્વામી બનવા માંગે, કોઈ જીવ ગોસ્વામી બનવા માંગે, થઈ શકે. પણ એના માટે સાધન કરવું જરૂરી છે. વિધિ છે એની, જે એ સાધના કરવી જોઈએ. હા, બેઠા બેઠા ગોસ્વામી ન થાય, ગોદાસ થઈ જાય, હે ને? અને કળિયુગને માયાનો પ્રભાવ તો જુઓ, ગોદાસ થઈ ચૂક્યા છે, પૂર્ણ ઇન્દ્રિયોના વશમાં છે, છતાં પોતાને ગોસ્વામી માનતા હોય. હા હા, આપણે તો રાગાનુગા ભાવમાં છે. અને અમુક લોકો તો નિયમથી એમનામ પર થઈ ગયા છે, આપણને આ લાગુ પડતું જ નથી. સાધન ભક્તિને પૂર્ણ કર્યા સિવાય કોઈ વ્યક્તિ રાગાનુગામાં પ્રવેશ ન કરી શકે. હા, એક વ્યક્તિ છે જેની ઉપર ભગવાન કે ગુરુની કૃપા થઈ જાય, એ વ્યક્તિ જઈ શકે, પણ એવા કૃપાપાત્ર કોઈ છે નહીં. એટલે સાધન ભક્તિ જે પ્રભુપાદજી દ્વારા અને એમની પહેલાના આચાર્યો દ્વારા જે બતાવવામાં આવ્યું છે એ કરવું જોઈએ. હરે કૃષ્ણ મહામંત્રને જીવનમાંથી એક સેપરેટ સમય કાઢી જે સમય આપણને ભગવાનનું ધામ અપાવી શકે છે, તો એવા સમયને આપણા જીવનમાંથી અલગ કરી અને એ સમયમાં એવું ભજન કરવું જોઈએ, પૂર્ણ મન અને બુદ્ધિને ભગવાનના નામમાં લગાડી ભગવાનના નામને જપવું જોઈએ, જેના કારણે જીવનમાં આપણું કાંઈક કલ્યાણ થઈ શકે. બાકી જે કામ તમે કરો છો ને, એ કામ તમને યા તો નરક આપવાનું છે અને યા તો કર્મનું બંધન આપવાનું છે. એટલે વિચાર કરવો જોઈએ. પ્રશ્ન તો ઘણાના મનમાં થતો હશે કે રામાનુજાચાર્યનું કેવું સૌભાગ્ય છે, ભગવાનના વિગ્રહ વાત કરે સાથે. તો આવી રીતે રામાનુજાચાર્ય યાદવાદ્રીપતિ પાસેથી રજા લીધી કે હવે મારે શ્રીરંગમ જવું છે અને આજના પ્રવચન માટે આપણે અહીંયા રજા લઈએ છીએ. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.